તારીખ 25/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 237 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180
સાનુદિક સુચુમ્માલીસ નીચે પ્રશ્ન 237 વ્યવહારના ઘણા ભેદ પડે પણ મુખ્યતા તો અભેદની છે ને. પોતાના વિચારોની સંમતિ મેળવી છે પ્રશ્નની અંદર કન્ફર્મ કરો કે અભેદની મુખ્યતા હોય ને વ્યવહારના ભેદો છે, નિશ્ચય અભેદ છે, તો વ્યવહારની ગૌણતા અને નિશ્ચયની મુખ્યતા એમ હોવું જોઈએ ને. બરાબર છે, એમ તો એમ જ હોવું જોઈએ. સમાધાન: ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એક અભેદને ગ્રહણ કરવાનું છે. અભેદ સ્વરૂપ પોતાનો આત્મા. ભેદ અને અભેદ એ બંને વસ્તુનું સ્વરૂપ છે, અર્થાત વસ્તુનું સ્વરૂપ ભેદ અભેદાત્મક છે. એમ હોવા છતાં પણ ભેદ ગૌણ કરવા લાયક છે અને અભેદ મુખ્ય કરવા લાયક છે. ભેદો માત્ર જાણવાનો વિષય છે, અભેદ છે તે આદરવાનો વિષય છે. વસ્તુના સ્વરૂપમાં હોવા છતાં પણ ત્યાં પણ મુખ્ય ગૌણ કરવાથી સાધના છે, આરાધના છે. જો મુખ્ય ગૌણ ન કરાય તો વિપર્યાસ થાય. આ પ્રકારે મુખ્ય ગૌણ ન કરાય તો વિપર્યાસ થાય. કેમ કે બે મુખ્ય થઈ શકે નહીં, બેમાંથી એકની જ મુખ્યતા રહે. જો નિશ્ચય મુખ્ય ન થાય, અભેદ મુખ્ય ન થાય, તો ભેદ અને વ્યવહાર મુખ્ય થયા વિના રહે નહીં અને તેથી સાધના થતી નથી. વસ્તુમાં ને વસ્તુના વસ્તુનું સ્વરૂપ છે એમાં પણ મુખ્ય ગૌણની આવી કાર્ય પદ્ધતિ છે જે વ્યવસ્થિત છે અનાદિ અનંત. તો પછી રાગને ને પુણ્યને ગૌણ કરવું પડે અને એ જીવને ન પસંદ પડે તો આ વાત તો એને પસંદ ક્યાંથી પડશે? અને એ પસંદ નહીં પડવામાં એક વિપરીત અભિપ્રાય બાંધેલો છે કે એનું મૂલ્ય ઘણું આંક્યું છે, મોક્ષ માર્ગે કાંઈક પણ એની મદદ છે, કાંઈક પણ એનું કાર્યક્ષેત્ર છે, કાંઈક પણ એનો આધાર છે. એવો જે વિપરીત અભિપ્રાય છે એને અભેદ નિશ્ચય સ્વરૂપ સુધી પહોંચવા દેતો નથી, ત્યાંને ત્યાં રોકી રાખે છે. રાગનું અને પુણ્યનું મૂલ્ય છે એમાં રોકાય છે અને ક્ષયોપશમ જ્ઞાનનું મૂલ્ય છે એ ભેદોમાં રોકાય છે. કેમ કે એને ઘણા ભેદ સમજવા મળે છે, સમજેલા હોય છે અને એ ભેદોને એ મુખ્ય કરીને ગાય છે. નાની તો અથવા પરમાર્થનો દૃષ્ટિકોણ છે એવા મુમુક્ષુ તો ગમે તેટલા ભેદોનું એને જ્ઞાન હોય તો પણ એનું મૂલ્ય આંકતા નથી, એનું મૂલ્ય આંકતા નથી અને અભેદની મુખ્યતામાં જ વર્તે છે. એથી આગળ વાત લઈએ તો અધ્યાત્મની પર્યાય સમ્યક દર્શન, મુનિદશા, કેવળ જ્ઞાન આદિ એ પણ એક સમયની પર્યાય, એ રૂપ એક ભેદ છે, એ પણ એક ભેદ છે કે જે એક સમયની પર્યાય રૂપે છે. સુગાનીજી એક પત્રમાં લખે છે કે મોક્ષ માર્ગી જીવ અલ્પકાલીન ભાવો કા ક્ષણિક ભાવો કા મૂલ્ય નહીં આપતે, એને એનું મૂલ્ય નથી હોતું, કેમ કે એ ક્ષણવર્તી છે. એને ત્રિકાળી ભગવાનનું મૂલ્ય આવી ગયું છે, હવે એની બરાબરીમાં કોઈ નહીં હોવાને લીધે બીજા કોઈનું મૂલ્ય એને આવતું નથી. વિપરીત માં કે અવિપરીત માં એક સાથે બે ઉપર વજન જવાના નહીં. વિપરીત માં વજન ન દેવું હોય ત્યાં દેવાય છે, અવિપરીતમાં વજન દેવું હોય ત્યાં દેવાય છે, બાકી બધું ગૌણ થાય છે. વજન દેવાની ભૂલ થઈ એટલે પરિણામનો વલણ આખો બદલાઈ જવાનો, પ્રવાહ બદલાઈ જવાનો. એટલે એ ભૂલ છે એ સામાન્યપણે લેવાની નથી, હળવી કરીને લેવાની નથી. આપણે પરિણામની ચર્ચામાં રસ ફેક્ટરની ચર્ચા મુખ્ય કેમ કરીએ છીએ, કેમ કે જ્યાં રસ છે ત્યાં વજન છે. ક્યાં વજન છે?
રસ છે.
કે જ્યાં રજન રસ છે ત્યાં વજન છે. અને જે પરિણામની અંદર શક્તિ છે, પ્રગટ શક્તિ છે, વ્યક્ત શક્તિ છે, એ પરિણામમાં રહેલા રસમાં છે. એટલે જો ઉલટો રસ હોય તો શક્તિ ઉલટી ખર્ચાય છે, વજન ઉલટું જાય છે. સૂટો રસ હોય તો શક્તિ સૂટી ખર્ચાય છે અને વજન યથાર્થ જાય છે. એટલે મુખ્ય ગૌણ વજન દેવું નહીં દેવું, રસ નિરસ, એ બધાનું કોર્ડિનેશન છે, એ બધાનું કોર્ડિનેશન એક સાથે થાય છે. એમ છે કે છે કે ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને એક અભેદને ગ્રહણ કરવાનો છે. એટલે એનો અર્થ એમ થયો કે જ્યાં સુધી જીવની દ્રષ્ટિ ભેદ ઉપર રહેશે ત્યાં સુધી અભેદને ગ્રહણ કરવાનો એટલે કે અનુભવ કરવાનો અવસર નહીં આવે, એ પ્રસંગ જ નહીં આવે એમ થશે. આ વિષય પણ દિગંબર શાસ્ત્રો સિવાય ક્યાંય નથી. એટલે દિગંબર શાસ્ત્રો છોડીને બધાના શાસ્ત્રોમાં વ્યવહાર ઉપર વજન છે. આનંદ ગંજી એ ગાયું કે વ્યવહાર એ લખ દો એટલો કઈ ના આવે હાથ જા, વ્યવહાર એ લખ દો એટલો કઈ ના આવે હાથ, તને કઈ હાથમાં નહીં આવે. મેં દિગંબર નું વાંચ્યું તો એમાંથી લીધું છે, ભલે પોતાને રૂચ્યું તું એ સારી વાત છે. દેવચંદજી, આનંદઘનજી અને યશો વિજયજી ત્રણે શ્વેતાંબરના સાધુ થયા, એમણે દિગંબર સાહિત્યનો સારો એવો અભ્યાસ કર્યો, પોતાના આત્મામાં કેટલીક વાતો રૂચિ એ એમણે પોતાની જે કૃતિ છે એમાં મૌલિકપણે એનું પ્રતિપાદન કર્યું છે. બીજું કે જીવ અનાદિનો ભેદ બુદ્ધિમાં ઊભો છે, પ્રવર્તી રહ્યો છે. હવે જો એનાથી કલ્યાણ થવાનું હોત તો કીધું થઈ ગયું હોત. એટલે એ સ્થાન છોડવાનું છે, ભેદ બુદ્ધિમાં ઊભો છે એ સ્થાન એને છોડવાનું છે. એ વાત જ્યાં સુધી ધ્યાન ઉપર ન આવે ત્યાં સુધી વેદોમાં પ્રવૃત્તિ બુદ્ધિ ક્ષોભસમ વાળી હોવાને લીધે બાહ્ય ક્ષોભસમ નો મહિમા આવે એને અંતર અધ્યાત્મ નો પત્તો લાગે. ગુરુદેવ એમ કહેતા હતા, પરમ સંસારમાં એ વાત લીધી છે આપણે ખેંચી છે, કે જે મુમુક્ષુને અથવા પંડિતને કે વિદ્વાનને બાહ્ય ક્ષોભસમ જ્ઞાનનો રસ ચડી જાય એને આત્માનો રસ નહીં ચડે, એને આત્માનો રસ નહીં ચડે. કેમ કે આગળ જઈને જ્ઞેયાકાર જ્ઞાનને જ ગૌણ કરવાનું છે, અધ્યાત્મમાં પ્રવેશ જ ત્યાંથી થવાનો છે. તું તારા જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કર, પૂન પૂન તો રહી ગયો એક કોષ, વેદોનું જાણપણું તો રહી ગયું એક કોષ. હવે જે જ્ઞાન અનેકાકાર ધારણ કરે છે એ આંખ મીચી દે, એને ગૌણ કર. જ્ઞાનનો સ્વચ્છત્વ સ્વભાવ હોવાથી અનેક જ્ઞેયોનું પ્રતિબિંબ થશે અને અનેક આકારતા ધારણ કરશે તો પણ એને ગૌણ કરવાથી જ એકાકાર એવું જે પોતાનું સ્વરૂપ છે એની મુખ્યતા આવશે. ત્યાં સુધી મુખ્યતા નહીં આવે, અને એની મુખ્યતા નહીં આવે ત્યાં સુધી એનો આધાર અને અવલંબન નહીં લેવાય, એનો રસ નહીં આવે, અને એની સાધના અને આરાધના નહીં થાય. એમ સ્વરૂપ આરાધનાના પ્રકરણમાં આ પ્રકારની નીતિ રીતિ છે, નીતિની રીત એને નીતિ રીતિ કહેવામાં આવે છે. આ પોલિસી મેટર છે. આજે રાજ ચાલે છે, શાસન ચાલે છે, ગવર્મેન્ટ, એમાં કાયદા હોય છે. કાયદા સિવાય ઓવર એન્ડ અબાઉટ પોલિસી ટોક આઉટ કરવી પડે છે, કે આ બધા કાયદા તો ખરા પણ આપણી પોલિસી શું, નીતિના ધોરણ ઉપર આ ચાલે છે. એકલા કાયદા ઉપર આ જ નથી ચાલતો, ત્યાં પણ આ વાત છે. કેમ કે એ રાત ચલાવવા પાછળ કોઈને કોઈ મોટિવ હોય છે, કોઈને કોઈ હેતુ હોય છે. એટલે નીતિ રીતિ છે એ કામને એકોર્ડિંગલી પોલિસી પ્રમાણે કામ કરાવે છે. ગમે પક્ષ રાજકર્તા તરીકે આવે, કાયદા તો એના જ રહેવા છે, રહે છે. કોઈ કાયદાને બદલી શકતું નથી, બદલાવી શકાતું નથી, બદલાવે તો કોઈ સાહેબ ચલાવે નહીં એવી રીતે, એટલે કાયદાને ઉથલાવાય નહીં. એમાં એમેન્ડમેન્ટ ફેરફાર નીતિ અનુસાર થાય. ફેરફારો કેમ થાય છે? નીતિ અનુસાર ફેરફારો થાય, નીતિ મુખ્ય વાત છે. એ વસ્તુનું જે બંધારણ છે એ કાયદેસરની વાત છે. એ વસ્તુમાં ભેદો પણ છે, જ્ઞાન દર્શન ચારિત્ર દ્રવ ગુણ પર્યાય ઉપાદવી ધ્રુવ ગુણ ગુણીના અનેક ભેદો છે, એ કાયદેસરની વાત છે. પણ કામ નીતિ અનુસાર કરવાનો છે એમ વાત છે. એવી રીતે દ્રષ્ટાંત સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. અમારે એવું થયું હતું બિઝનેસમાં એકવાર, મારે એક લાયસન્સ જોતું હતું ફર્ટિલાઇઝર્સનું, કેમિકલ ફર્ટિલાઇઝર્સનું. એટલે જે એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેન્ટ હોય એનું જે ડાયરેક્ટરેટ હોય છે એમાં જે ઓથોરિટી હતી એને મળ્યા આપણે ઓફિસરને, અમે આ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે તમારી ઓફિસમાં, તમારી ઓફિસ તરફથી કોઈ જવાબ નથી, એટલે પર્સનલી અમે આવ્યા છે, શું થયું છે આનું. એટલે એને કીધું કે અમે નવા લાયસન્સ ઇસ્યુ કરતા નથી. જો કયા કાયદાની છે? એટલે તો સમજી ગયો કે માણસ કાંઈક સમજીને બોલે છે. કયા કાયદાની છે? ઇસ્યુ નથી કરતા, રૂલ બતાવો. તમે ઇસ્યુ કરેલા છે કે? હા. જેને ઇસ્યુ કર્યા છે એના ધંધા ચાલે છે કે? હા. તો તમે બંધ કયા કાયદાની છે કર્યા? કાયદો એવો ઘડા છે એવો ન આપતા, ઘડાના તો પછી કેમ નથી આપતા? અત્યારે ચાલતી ગવર્મેન્ટની પોલિસી નથી, લખીને આપો. મારે અરજીનો જવાબ લખીને આપો કે અમારી પોલિસી નથી, એટલે હું તમને ખબર પાડી દઉં ખબર પડતી એટલે તમે કાયદા વિરુદ્ધ પોલિસીમાં ચાલો છો. એનો અર્થ થયો માણસ છીંગડા ભરાવે છે એટલે આપણે ક્યાંક ફસાઈ જઈએ. જાણકાર માણસ આપણે ક્યાં જાણકાર નતા પણ આ તો બુદ્ધિ થોડી હાલે. મને કે તમને રસ્તો બતાવું, તમારા ધંધો કરવો છે ને મારે એટલો જ મતલબ છો, મારે તમને ક્યાંય વાટે વાલે જરૂર નથી, એટલું જ કામ છે. તો કંઈક કામ કરો. હા અમારું લિસ્ટ છે, આટલા લાઇસન્સ હોલ્ડર છે, આમાં અમુક અમુક તો બહુ મોટા છે, તમને કંઈ પગે મૂકવા નહીં દે, કોઈ નબળો એને પકડી લ્યો એને પાર્ટનરશીપમાં આવી જાઓ અને એનું બીજું યુનિટ ખોલી નાખો. આમાં જે મોટા મોટા છે એના ઘણા યુનિટ ચાલે છે એક જ લાઇસન્સ ઉપર, એ જ લાઇસન્સ ઉપર સેકન્ડ યુનિટથી તમે ધંધો ચલાવો. આ સહેલામાં સહેલી રીત છે, બાકી તમે બીજી રીતે કરવા જશો ને તો માથું ફોડશો, પણ વળશે નહીં. તલ્લે ચડાવતા ઓફિસર લોકોને આવડતું હોય છે એ તમારો ટાઈમ કાઢી નાખશે ને તમારે જે કમાવું છે એ ખતમ થઈ જશે. તમારો મતલબ સાધું હોય તો તમને રસ્તો બતાડી દઉં, બારી આ છટક બારી આની આટલી છે, હા કાયદો છે એની છટક બારી પણ છે. બહુ સારી વાત છે, બસ અમારું કામ થઈ ગયું. હું એક જણને પકડી લીધો, ગામડામાં બેઠો હતો લાકડાની કેબિન બનાવીને, એટલે ગામડામાં ભાડે દુકાન લેવાની એની પાસે પૈસા નહોતા. બોલો કમાવું છે, ધંધામાં કમાણી બહુ છે પણ મારી પાસે પૈસા નથી. પૈસા અમારી પાસે છે, લાઇસન્સ તારી પાસે છે, બોલ. એટલે અટાક નહોતો એ બીજી વાત છે. તમે ધંધો શરૂ કરીને કમાઈ ગયા, એ કમાઈ ગયા તજી હાલે છે એ બધું. એ પેલા મારી પાસે કાંઈ નહોતું એવું હતું, ઇનફર્ટિલાઇઝર્સ પહેલાની વાત છે. આ બધી હજામત કરેલી છે અમે. આપણો મુદ્દો શું છે, મુખ્ય છે એને કરવું. ભેદો છે, કાયદેસરની વાત છે, પણ રીતિનીતિનો અહીંયા સવાલ છે. અને કોઈ પણ કાર્ય સાચું હોય આ રીતે જ સધાય છે. વ્યવહારનો દાખલો આપ્યો એ રીતે તમારે પણ કોઈ કામ સાધવું હોય એની મુખ્યતા કરવી જ પડે, બાકી બધું તમારે ગૌણ રાખવું જ પડે તો જ એ કાર્ય સધાય. કામ કામ તો આપણે ઘણા હોય પણ જે કામની જરૂરત લાગે એની મુખ્યતા કરે અને બાકીનું બધું ગૌણ કરવું પડે. શું કહે છે, એક અભેદને ગ્રહણ કરતા ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે. આ એક બહુ માર્મિક અને રહસ્યભૂત વાત કરી છે બેન શ્રી. એક અભેદને ગ્રહણ કરે એટલે અભેદનો જ્યારે અનુભવ થાય સ્વરૂપનો, અભેદ સ્વરૂપનો, એ જ જીવને ભેદોનું યથાર્થ જ્ઞાન હોય. ભલે બધા ભેદોનું ન હોય પણ પ્રયોજનભૂત ભેદોનું એને યથાર્થ જ્ઞાન એને અંદર લબ્ધિ રૂપે પ્રગટી જાય છે. કેવી રીતે? લબ્ધિ રૂપે પ્રગટી જાય છે. આમ તો ગુરુદેવ એમ કહેતા કે જેને આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે એને તો કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થાય છે, પણ કેવળ જ્ઞાનનો ઉપયોગ 13મા ગુણ સ્થાને થાય, એટલે લબ્ધિનો ઉપયોગ થયો ત્યાં. લબ્ધિ તો ક્યારેક જ વપરાય ને, ત્યાં સુધી ગુરુદેવ તો કહેતા. પણ એટલી બધી ખબર ન પડે તો એટલી તો ખબર પડે જેને અનુભવ થાય એને, કે જે અભેદ સ્વરૂપનો નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થયો સાથે સાથે કેટલાક ભેદોનું યથાર્થ જ્ઞાન, જેમ કે દ્રવ્ય ગુણ પર્યાય ધ્રુવ એવા જે સામાન્ય વિશેષ એના જે ભેદો છે કે જ્યાં વજન દેવા નહીં દેવાનું પ્રયોજન છે એ ભેદોનું જ્ઞાન એને યથાર્થ પ્રકારે થઈ જાય છે. વગર સમજાવે અને વગર શીખે. એટલે એમ કે છે કે વચ્ચે આવી જાય છે, અભેદને ગ્રહણ કરતા ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે. થોડુંક સમજાવી શકાય એવું છે. આપણે સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એ વાત લીધી છે. નિર્ભ્રાન દર્શનની કીડીમાં છેલ્લું પ્રકરણ છે, ત્રીજું પ્રકરણ, એમાં એ વાત લીધી છે કે જ્યારે સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે સ્વરૂપની ઓળખાણ થાય છે. તો એ પહેલા એને પર્યાયોની ઓળખાણ હતી. શેની ઓળખાણ હતી? પણ સ્વભાવની ઓળખાણ નહોતી, દ્રવ્યની ઓળખાણ નહોતી. એટલે દ્રવ પર્યાયનું જોડકું એ આખી વસ્તુ છે. તો એને એક અંગનો પરિચય હતો, પર્યાય અંગનો, પર્યાયનો અનુભવ હતો અને પર્યાયનો પરિચય હતો. અને પર્યાય જેટલો ને જેવડો જ હું છું એમ સ્વીકાર હતો શ્રદ્ધા જ્ઞાનમાં. એટલે એક આખું પડખું પરમાર્થનું બાકી હતું એને, જેનું અવલંબન લેવાનું છે અને જે મૂળ સ્વરૂપ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, એવું જે અભેદ મૂળ સ્વરૂપ છે એનાથી અનાદિથી જીવ અજાણ્યો હતો પોતે. સ્વરૂપને ઓળખાણ વખતે ત્યાં સુધી પહોંચ્યો એટલે જે ક્ષતિ હતી એની પૂર્તિ થઈ ગઈ. બીજું પડખું જે બાકી હતું એ પૂરું થયું એટલે બે પડખાનું જ્ઞાન થઈ ગયું. બસ પ્રયોજનભૂત બે પડખાનું જ્ઞાન થઈ ગયું યથાર્થપણે. વજન ગયું સ્વભાવ ઉપર, જેના ઉપર વજન હતું એ ઉઠી ગયું. પર્યાયની પર્યાય ઉપર વજન હતું એ ઉઠી ગયું. અને એ પર્યાય ઉપર વજન ઉઠાડવા માટે જ્ઞાનીઓએ પહેલેથી યોજના આપી કે પર્યાય દ્રષ્ટિમાં તું છો, પર્યાય ઉપર વજન છે, એ વજનને તારે ઉઠાડવું હોય તો તને એક ડાયવર્ઝન આપી દઈએ કે તું પૂર્ણ પર્યાય ઉપર વજન લઈ જા, પૂર્ણતાનું લક્ષ્ય કર. એટલે તારી વર્તમાન પર્યાય ઉપર વજન જઈને તું વર્તમાન પર્યાયમાં રોકાઈ જાસ ને અહંભાવ આવે છે અને તને જે વિરાજના થાય છે પર્યાય દ્રષ્ટિને ઢીલી પાડી દીધી. એ આ યોજનાબદ્ધ કામ છે, બહુ વિચિક્ષણતા છે. એ એક સૂત્રમાં ઘણી વિચિક્ષણતા છે, બહુ અનુભવ પછી બહાર નીકળેલી વાત છે એ બધી. નહીતર તો પર્યાય દ્રષ્ટિમાં ઉભો જીવ કઈક કરે એટલે જે કરે એ પર્યાયમાં કરે ને એનું અહમ ભાવે ને થયા વગર રે નહીં. એટલે બકરું કાઢતા ઊંટ બેઠો, શું થયું? બકરું કાઢવા ગયો અને ઊંટ બેઠો. અને તે ત્યાં સુધી કે કોઈ જીવ એમ નક્કી કરે કે પર્યાયનું માન ચડે છે ને મારે તો નમ્રતામાં જ આવી જવું છે, એકદમ નરમ નરમ નરમ, આપણે તો હાવ નમ્રતામાં જ રહેવું. તો ઊભો રહે, નમ્રતાનું માન ચડશે એનું હું કરીશ? આ પર્યાય દ્રષ્ટિ ગુંદાના બી જેવી ચીકણી છે. ગુંદામાંથી બી કાઢો ને તો જે આંગળીએ બી કાઢો એ આંગળી છોટે. હા, આંગળી ત્યાં ધક્કો મારીને કાઢ્યું ત્યાં ચોટી જાય. પછી એને અંગૂઠાથી કાઢો તો અંગૂઠા ચોટે. પછી એને આંગળીથી કાઢો તો અહીંયા ચોટે. એટલું ચીકણો રસ છે ત્યાં. ગુનાને બી ફરતો એટલો ચીકણો રસ છે, ઉખડે જ નહીં. ઉખાડવા જાવ છો ને છોટે એમ તમે માનને ઉખાડવા ગયા નમ્રતાથી, પણ નમ્રતાને છોટે, નમ્રતાનું માન થાય કરો. જે જે વસ્તુઓનો તમને અભિમાન થયું હોય એનો ત્યાગ કરો તો ત્યાગનો અભિમાન થાય કરો. શું તમે સંપત્તિ છે અમારે, પૈસા છે એનો અભિમાન, ચાલો પૈસા છોડી દો, ત્યાગી થઈ જાઓ. સ્વભાવ જોવાનો તો તને બહુ વાર છે, હજી ઘણા આવરણ છે, એમ કઈ તને સ્વભાવ દેખાય એવો નથી. તારા આવરણ ને પાતળા પાડ, આવરણને પાતળા પાડતા જો. દર્શન મોહનું આવરણ છે આ, પાતળો પાડ પાતળો પાડ પાતળો પાડ, તો એક દિવસ તને સ્વરૂપના ઓળખાણ થવાના, દર્શન થવાનો પ્રસંગ આવશે. એક અભેદને ગ્રહણ કરતા ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે. પણ ભેદ ઉપર તેને દ્રષ્ટિ રાખવાની નથી, અથવા ભેદ ઉપર એની દ્રષ્ટિ હોતી નથી. ભેદ સમજાઈ જાય ગૌણ થઈ જાય, ભેદ સમજાઈ જાય ગૌણ થઈ જાય. એક વાર બેનશ્રીને પ્રશ્ન પૂછો તો કે સ્વરૂપ નો મહિમા છે એ વિકલ્પાત્મક દશામાં મુમુક્ષુ કે જ્ઞાની એવી રીતે કરે છે, ઓહો આત્મામાં અનંત અનંત આનંદ છે, આત્મામાં અનંત જ્ઞાનનો સાગર ભરેલો છે, તો ભેદોથી તો મહિમા ઉપડે છે. બીજી બાજુ ભેદોને આપ ગૌણ કરાવો છો, આ તો બધા જ્ઞાનીઓ કરાવે છે. તો હા ચર્ચામાં તો એવી વાત થાય ને સામે સામે, તો આ ભેદો મહિમા કરવામાં મદદ કરે અને પાછું એને ગૌણ કરવું, એ બે વાત કેવી રીતે બનતી હશે? ચર્ચા બહુ સારી ચાલતી, સૂક્ષ્મ ચર્ચાઓ ચાલતી. એવું કેવું કીધું, એવું યાદ છે, શબ્દો યાદ નથી. એમ કહ્યું કે જેની દ્રષ્ટિ અભેદ ઉપર છે, જેની દ્રષ્ટિ અભેદ ઉપર છે એને મૂળ ભેદની અપેક્ષા વૃત્તિ નથી. અભેદની અપેક્ષામાં ભેદની ઉપેક્ષા પણ સહજ છે. એટલે ઉપડે છે ભલે ભેદથી, પણ ત્યારે પણ એને ગૌણ રાખીને, ત્યારે પણ એને ગૌણ રાખીને, એ ટેકનિક છે. ભેદ નો વિકલ્પ અભેદને મુખ્ય કરવાનું સાધન બનાવે છે. કેવી રીતે પરિણમન ચાલે છે એમના મોઢેથી કઢાવતું કઢાવતું એટલે પ્રશ્ન ઉખે રહેતો, પણ બને છે કેવી રીતે? કે ભેદને અભેદનું મુખ્ય બનાવવાનું સાધન કરવામાં આવે છે. કોઈ વાર અભેદ દ્વારા પણ અભેદ મુખ્ય થાય છે, કોઈ વાર ભેદ દ્વારા પણ અભેદ મુખ્ય થાય છે, પણ અભેદ મુખ્ય થાય છે એ પોઝિશન ક્યારે બદલાતી નથી. એમ છે, જેમ કે દ્રષ્ટાંત લઈએ કે કોઈ માણસ બહુ શ્રીમંત છે, અઢળક સંપત્તિ છે, કેટલી એમ કહેવાય છે ત્યારે કે દુનિયાના જે શ્રીમંત માણસો છે એમાં આગાખાનની ગણતરી છે. ખોજાના ગુરુ છે ને, નામદાર આગાખાન કહેવાય છે. હા કેટલી સંપત્તિ છે કે એવી આખા વિશ્વમાં એની સંપત્તિ પ્રોપર્ટીઓ બધી પથરાયેલી છે. હા અને એટલા બધા ઇન્ડસ્ટ્રીઓની અંદર એના રોકાણો છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓની અંદર રોજની મોટી આવકો છે, લાખો કરોડોની, કેટલી અબજોની સંપત્તિ છે, મલ્ટી બિલિયનર અને રોજની કરોડોની આવક હોય છે. એટલે રોજ વધતું જાય ને, તો એટલે એને ખબર નથી હોતી કે મારી કેટલી સંપત્તિ છે, આજે મારી કેટલી સંપત્તિ છે એને ખબર નથી હોતી. તો એ એનો એક સંપત્તિ બતાવવાનો ડાયરેક્ટ વાત થઈ. પછી ઇનડાયરેક્ટલી એની સંપત્તિ બતાવી હોય ત્યારે શું કહેવાય કે ભાઈ એનો પીએ છે, અબજોપતિ છે, પછી એનો રસોડાનો કુક છે એ કરોડપતિ છે, એનું સંડા સાફ કરવા વાળી બાઈ લાખોપતિ છે. હા આ એની સંપત્તિ બતાવવાનો ઇનડાયરેક્ટ રસ્તો. આ બધા ભેદો છે એને, ભેદ દ્વારા પણ ભેદ બતાવાય અને અભેદ દ્વારા પણ અભેદ બતાવાય. એમ પદ્ધતિ એવી છે ખરી, પણ ભેદ દ્વારા અભેદ બતાવતા હોય જ્ઞાની કે ગુરુ કે શાસ્ત્રની અંદર વાત આવે ત્યારે એ વાત ભૂલવાની નથી કે અહીંયા ભેદોની મુખ્યતા કરાવે છે. ભેદોને ગૌણ રાખીને અભેદની મુખ્યતા કરાવવા માટે ભેદો કહેવામાં આવે છે. એવી નીતિ છે. ગુણમાં પણ દ્રવ સ્વભાવ જોઈએ, પર્યાયમાં પણ ઈચ્છો છે ને, લક્ષણમાં લક્ષ જોયું કે નહીં? આપણે લક્ષ લક્ષણની ચર્ચા આવી ગઈ, તો લક્ષણ પર્યાયમાં છે. લક્ષ ક્યાં જોયું? પર્યાયમાં. દ્રવ્યપણે અભેદ છે, લક્ષણ છે એ લક્ષ સાથે દ્રવ્યપણે અભેદ છે, એટલે પર્યાયમાં દ્રવ્ય નહીં જોયું. ક્યાંક જે સામાન્ય જ્ઞાન છે, જે સ્વસંવેદનાત્મક સામાન્ય જ્ઞાન છે, એમાં સ્વભાવ જોયો, એટલે એને જ આત્મા કહી દીધો. શું કીધું? સ્વપણે અનુભવાતું વેદાતું સ્વસંવેદનાત્મક જ્ઞાન તે આત્મા છે, એને આત્મા કહી શકે, કેમ કે ત્યાં આત્મા પ્રગટ છે. ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પણ ભેદ ઉપર દ્રષ્ટિ હોતી નથી. બીજું બધું જ્ઞાન કર, જ્ઞાન કર એટલે ભલે કર, અને દ્રષ્ટિ અભેદ ઉપર કર. બીજું બધું જ્ઞાન કર તો તને કાંઈ નથી, અભેદ ઉપરની દ્રષ્ટિ હોવાથી એ જ્ઞાન તને નુકસાનનું કારણ નહીં થાય. પણ એ જ્ઞાનથી તું અભેદને જ વધારે ને વધારે સાધતો થઈ જઈશ. એટલે કેટલા જ્ઞાનીઓને અને આચાર્યોને મુનિઓને ક્ષોભ સમંદર થી જ્ઞાનના ભંડાર માંથી વધતો જાય. બત્રીસમું તો ક્ષોભ સમદાન છે ને, ક્ષોભ સમદાન વધતું જાય અને એ દ્વારા પણ એ અભેદને જ સાધતા જાય, એવું બને છે. એટલે એમ કીધું, બીજું બધું જ્ઞાન કર અને દ્રષ્ટિ અભેદ ઉપર કર. અથવા બીજું જેટલું તું બધું જ્ઞાન કરે તેને તારી દ્રષ્ટિ જે અભેદ ઉપર છે એના સપોર્ટમાં લઈ જજે, એના કોઓર્ડિનેશનમાં લઈ જજે, ત્યાં વાળજે. અનન્ય જ્ઞાનનો આ જ પ્રયોજન છે. અનંતા નયો છે એ બધા નયો આ જ કામ કરે છે. સમ્યક જ્ઞાનના બધા નયો આ કામ કરે છે. જેનો જ્ઞાનનો ક્ષોભસમ વિશાળ હોય એને ઘણા નયોનો ઉપયોગ હોય, ઘણા નયોનો જ્ઞાન હોય, પણ એ બધા નયોનો સરવાળો એક જગ્યાએ આવે. એટલે કોઈ પણ વક્તા હોય અધ્યાત્મના વિષયના, તત્વજ્ઞાનના વિષયના, એને એ રીતે જોવાના છે કે આનો આ સરવાળો ક્યાં મારે છે, વજન ક્યાં લઈ જાય છે, આનું વજન સરવાળે અભેદ નિશ્ચય આત્મ સ્વરૂપ આવે છે કે ઉપર આવે છે કે નથી આવતું, લાંબુ લાંબુ કહીને સરવાળે ક્યાં આવીને ઉભા રહી છે. આ જો જોવાની દ્રષ્ટિ હોય તો એને માપી લેવાય કે આ બરાબર ચાલે છે વક્તૃત્વમાં, આકર્ષિત થવાનું નથી. ભાઈ ઘણું જાણે છે, ઘણું સમજાવે છે, એ નથી જોવાનું. ક્ષોભસમ નો વિસ્તાર નથી જોવાનો, એ સરવાળો ક્યાં મારે છે એટલું જ જોવાનું છે, અને વજન ક્યાં જાય છે એના ઉપર એનું યથાર્થતાનું અને અયથાર્થતાનું માપ નીકળે છે. આ કરતા તો મેં બહુ 2016-17 ની સાલમાં કરતા, કેટલા વર્ષ થયા, 34-35 વર્ષ પહેલા આવી ચર્ચા કરતા. દ્રષ્ટિ તેમાં સ્થાપ્યા પછી તેમાંથી શુદ્ધ પર્યાયો સ્વયં પ્રગટ થશે. જેવી દ્રષ્ટિ સ્વરૂપ પર ગઈ, દ્રષ્ટિએ સ્વરૂપનો કબજો લીધો, અધ્યાત્મને પર્યાયો અંદરથી પ્રવાહિત થઈને નીકળવા માંડશે, સ્વયં નીકળવા માંડશે. એટલું દ્રષ્ટિની ભેંસ આવશે, નિશ્ચય પુરુષાર્થ છે. દ્રષ્ટિ તો થઈ ગઈ, જેટલો પુરુષાર્થથી જીભીસ આવી જોર આવ્યું ત્યાંથી આત્મની દશાઓ પ્રગટ થવા લાગશે. દ્રષ્ટિ તેમાં સ્થાપ્યા પછી તેમાંથી શુદ્ધ પર્યાયો સ્વયં પ્રગટ થશે, પ્રગટ થયા વિના રહેશે નહીં. ભીષ વધારે હશે તો જલ્દી થશે, ભીષમાંથી જેટલું ઓછાપણું હશે એટલો થોડો સમય વધારે લાગશે, થોડો સમય વધારે લાગશે. પણ એ મટીરિયલ છે, એ પણ બહુ મુખ્ય વાત, મુખ્ય કરવા જેવી વાત નથી, તો જાણવાનો વિષય છે. પહેલા તું યથાર્થ નિશ્ચય કર, ઓળખાણ કર. પહેલા તો સ્વાધ્યાય સત્સંગ આદિ યથાર્થ નિશ્ચય કરવા માટે છે, શાસ્ત્રો નિશ્ચય કરવા માટે છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર લક્ષ થવો એટલે નિશ્ચય થવો. પહેલા તો યથાર્થ નિશ્ચય કર કે જ્ઞાન સ્વરૂપ આત્મા તેજ હું છું. આ વાક્ય 144 ગાથાની સમયસારની ટીકા, સમયસારની 144 ગાથાની ટીકામાં કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. ગાથા અનુભવની છે, સાનુભવ પ્રગટ કરવા માટેની ગાથા છે, પણ એ કાર્ય માટે કારણની ચર્ચા કરી લીધી આચાર્ય દેવે. એમની પદ્ધતિ કાર્ય કારણથી વાત કરવાની છે. પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્મા, પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા એમ કીધું છે, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. શ્રુત જ્ઞાનમાં શાસ્ત્ર, જ્ઞાનીની વાણી એ બધું આવી જાય છે. એમ એટલે અજ્ઞાનીની વાણી ને વચન વચનો ન હોય, નહીં જ હોય, બીજું કોઈ હોય નહીં. અને સારું છે કે એ ક્રાઇટેરિયા બાંધ્યો છે, નહીતર તો જ્ઞાનીઓનો પણ રાફડો ફાટ છે. કેમ કે બધા કહેવાય, અમને અમને જ્ઞાન થઈ ગયું, અમને જ્ઞાન થયું, અમને જ્ઞાન થઈ ગયું છે. પણ તમે તારે જ્ઞાની ગુરુ નામ તો દે ભાઈ, તો કે કયા જ્ઞાનીથી તને જ્ઞાન થયું? કેમ કે પરોક્ષ જ્ઞાનીથી કોઈને જ્ઞાન થતું નથી, સંસ્કારી જીવની વાત જુદી છે. ત્યાં એ મર્યાદા બાંધે છે, પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા એટલે જ્ઞાનીની વાણી દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય છે. કે જ્ઞાન સ્વરૂપ આત્મા તેજ હું છું, આત્મા છે તેજ હું છું એમ લીધું. જ્ઞાન સ્વરૂપી આત્મા તે જ્ઞાન તો એક ગુણ છે કે નહીં, એક ભેદમાં અભેદની વાત કહેવી છે. જ્ઞાનના ભેદમાં જ્ઞાનનો ભેદ બતાવવો નથી, પણ અનંત ગુણનું એક રૂપ છે, એક ગુણ ને અનંત ગુણનું એક રૂપ છે, અને એ જ્ઞાનની અંદર દેખાવ જોવામાં આવે છે. તમે અહીંથી સોનગઢ જાઓ, લગભગ 2 કિલોમીટર 3 કિલોમીટર છેટે રહીએ ત્યારે સોનગઢના મંદિરોના શિખરો દેખાય છે. તમે એમ કહ્યું કે એ આપણા આપણું મંદિર દેખાણો, શું કહ્યું તમને? આખું મંદિર દેખાણું છે, શિખર દેખાણું છે. શિખરમાં તો બે વાત દેખાણી છે, એનો આકાર અને સફેદાઈ, બે ભેદ દેખાણા છે. શિખરમાં ઘણા ભેદ છે, કોતરણી હોય, મને અંદર ઈંટો કે પથ્થર હોય કે આરસ હોય કે જે હોય, પછી ધજા હોય ન દેખાય, પાતળી હોય તો દંડ ન દેખાય. પણ જ્યાં શિખર દેખાણું ત્યાં તમે એ ભેદ ઉપરથી અભેદને સાધ્યું કે નહીં? મંદિર દેખાણો, મંદિરમાં તો ભગવાન છે, ક્યાં દેખાણ? એ તો કઈ 3 માઇલ 2 માઇલથી છે દેખાય નહીં. પણ આ કહેવામાં શું આવે? મંદિર દેખાણ, દર્શન કરી લઈએ, આટલામાં બેઠો બેઠો દર્શન કરી લઈએ, એવું આમાં છે. ઉગાડો છો છે, પણ એ જ્ઞાન લક્ષણ ઉપરથી આખો જ્ઞાન સ્વરૂપી આત્મા ઓળખાઈ જાય છે. એના આત્માના દર્શન ત્યાં થવાના પગરણ માંડ્યા.
મંદિર પહેલે દેખા હૈ ઉસકો ઇસકો દેખને સે હો સકતા હૈ, જિસમે નહીં દેખા ઉસકો તો એસા કન્સેપ્ટ નહીં.
ऐसी कई बातें हैं कि आपने सुख की कल्पना तो सुख को अनुभव किए बिना की है कि नहीं किया, ऐसी कई भी बातें हैं जीवन बम कभी देखा नहीं, कभी फूटा हुआ का अनुभव किया नहीं, लेकिन आपको गए स्टेशन पे, रेलवे स्टेशन पे, एयरपोर्ट पे और अनाउंसमेंट हो गया ये प्रीमाइस छोड़ दो, ये बिल्डिंग को छोड़ करके सब भग जाओ, इधर बम रखा गया है कभी भी फूट सकता है, आप जहाँ तक निकलने को नहीं जाएंगे, कहाँ रखा है इनको दिखाओ, उत्तर का आप नहीं उठाएंगे। तो बस इसका कॉन्सेप्ट करो,
इसका कॉन्सेप्ट
बिना देखे भी कॉन्सेप्ट करते हो कि नहीं, कॉन्सेप्ट हो सकता है, बस इसका कॉन्सेप्ट करने की बात है। वहाँ तो आपको एक अंश भी देखने को नहीं मिलता है, यहाँ कॉन्सेप्ट कराने के लिए ज्ञान रक्षण का एक अंश प्रकट आपको सबूत मिलता है, कॉन्सेप्ट को कॉन्सेप्ट करने में तो सुविधा है, इधर तो वहाँ तो कोई सुविधा नहीं है, फिर भी इतने जोर से भगते हो कि जिंदगी में कभी दौड़ लगाई नहीं हो, ये तो आपका आर्गुमेंट काम में नहीं आवे ऐसी बात है, यहाँ तो ज्ञान लक्षण प्रकट है, इसलिए ज्ञानी कहते हैं वहाँ तेरा आत्मा ही है, हाँ लक्षण लक्षण अभेदे तेरा पूरा आत्मा वहाँ है, प्रकट है तेरा आत्मा, यहाँ तो अंश से अंश भी दिखा देते हैं, अंश पूरा दिखने में पहले नहीं आता है तो अंश दिखाते हैं और अंश से अंश दिखा देते हैं। हाँ क्या जाए कितनी शैलियों पर इसे दिखाना माटे समझावा माटे जुदा जुदा ज्ञानी हुई अनेक विध शैली थी, एक ज विषय ने दिखाई दिया यथार्थ दृष्टि प्रकट कर, दृष्टि जो मुख्य छे, दृष्टि जेनी हो एनी मुख्यता रहे, दृष्टि एक अभेद आत्मा ऊपर कर, निश्चय दृष्टि कर निश्चय नी मुख्यता सार तो ये छे कि घना भेद हो पण भेद नी मुख्यता करवानो प्रश्न छे एने એ તો આના દિનો કરતો રહ્યો છે, એમાં ક્યાં નવું છે, परमार्थ साधवामा व्यवहार ना भेद प्रभेदो गौण करीने अभेद ने ओळखवानो प्रयास कर्तव्य छे, अभेद ओळखाता प्रयोजनभूत भेदोनो यथार्थ ज्ञान આપો આપ થઈ જાય છે, તે સમ્યક જ્ઞાનનો ચમત્કાર છે, તેથી વ્યવહારને અને ભેદોને ગૌણ કરાવી નિશ્ચય અભેદ સ્વરૂપની મુખ્યતા કરવાની જીન નીતિ છે. મોક્ષુ જીવે તે નીતિનું અનુસરણ કરવાનું છે, અનુસરણ કરવાનું રહે છે.
Yeah.